તારીખ 10/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 131 અને 132 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39
સ્વાનુભવ થવાનો સહેલો સુગમ ઉપાય કેવો છે એ આ 17-18 ગાથાનો વિષય છે. આમ તો અનાદિનો અજાણ્યો વિષય છે. જીવે અનંતકાળ બહિર્ભાવથી બાહ્ય પદાર્થોને આશ્રિત જ પરિણામ કર્યા છે અને એ પરિણામની પ્રવૃત્તિની જ એને પ્રેક્ટિસ છે, મહાવરો છે અને એનું સ્વરૂપ થઈ ગયું હોય એવું એને સ્વીકાર્યું છે. એવી બહિર્મુખ પરિણામ પ્રવૃત્તિ જ એનું સ્વરૂપ હોય એવું જીવે સ્વીકારી લીધું છે. તેથી તેનાથી તદ્દન વિરુદ્ધ એવું અંતર્મુખપણું શું એનાથી તદ્દન અજાણ્યું છે અને એ અંતર્મુખપણું શ્રી ગુરુ કેમ થાય એમ બતાવે છે. ગાથાનો પ્રસ્તુત વિષય આટલો છે કે જીવ અંતર્મુખ કેમ થાય અને તે પણ સુગમપણે અંતર્મુખ કેમ થાય એટલી આની અંદર સરળ શૈલી છે. શું કહે છે? જ્ઞાન રૂપી અરીસાની સ્વચ્છતામાં ચોથી નીતિથી ત્રણ નીતિથી છે. જ્ઞાન રૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી કે રાગના વિકલ્પને વશ થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે, તેથી ભગવાન જણાવવા છતાં જણાતો નથી. જ્ઞાનમાં જણાવવા છતાં ન જણાય એવી ક્રિયા અત્યારે પણ બને છે. કાલે દ્રષ્ટાંત લીધું હતું, નેત્ર ખુલ્લા હોય, ખુલ્લા ચક્ષુમાં સામે રહેલા પદાર્થોનું પ્રતિબિંબ આવતું હોય તો પણ લક્ષ્ય બીજા વિષય ઉપર હોય તો દેખાવા છતાં દેખાતું નથી એમ કહી શકાય. એવું જ્ઞાનમાં રાગ ઉપર લક્ષ છે. રાગ ઉપર લક્ષ છે એટલે રાગ તે હું એમ એકત્વ છે, તેથી જ્ઞાન તે હું એવું એકત્વ થતું નથી. ખરેખર પોતે જ્ઞાન સ્વભાવી હોવા છતાં જ્ઞાન તે હું એવું કેમ એકત્વ અનુભવ થતો નથી કે વિરુદ્ધ એવા વિભાવને રાગ તે હું વિભાવ તે હું જે તે કાળે જેવો ઉત્પન્ન હોય તેવો હું એવું વિપરીત અનુભવન છે. રાગના વિકલ્પને વશ થયો હોવાથી અહીંયા છે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રવચનમાં પ્રવચનમાં ગુરુદેવશ્રીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવવા છતાં પોતાને કેમ ખબર પડતી નથી. આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આચાર્યદેવ તો કહે છે કે આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કહે છે કે અનુભવમાં આવી રહ્યો છે એટલે જણાઈ રહ્યો છે. જણાઈ રહ્યો છે છતાં કેમ એને પોતાને ખબર પડતી નથી કે જણાઈ રહ્યો છે, કે એણે એમ સ્વીકારી લીધું છે કે રાગ તે હું એમ એને સ્વીકારી લીધું છે, એટલે રાગના વિકલ્પને વશ થયો હોવાથી, વર્તમાન રાગરૂપ વિકલ્પને વશ થયો હોવાથી, એને તાબે થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે અને ભગવાન આત્મા જણાવા છતાં જણાતો નથી. ત્રણ બાજુથી વળેલું દોરડું પીડ્યું હોય અને એમાં સાપની ભ્રાંતિ થાય કે સાપ પીડ્યો છે, સાંજે 7:30 આછું પાતળું અંધારું હોય, પૂરું અંધારું ન હોય એટલે થોડું દેખાય, આછું ન દેખાય, ત્યારે વહેમ પડે. વહેમ પડે નહીં, એને તો સ્વીકારી લીધું છે. ભય થયો ત્યારે તો એને સ્વીકારી જ લીધું છે, સ્વીકાર્યા વિના ભય ઉત્પન્ન થાય નહીં કે સાપ પીડ્યો છે. તો દોરડું અને સાપ, સાપ તે દોરડું નથી ને દોરડું તે સાપ નથી. એકના સ્વીકારમાં બીજાના સ્વીકારનો અભાવ છે. જ્યારે એણે એને સાપ સ્વીકાર્યો છે ત્યારે દોરડું દેખાવા છતાં એને દોરડું દેખાતું નથી. શું દેખાણું છે એને? દોરડું દેખાવા છતાં એને દોરડું દેખાણું નથી. આમ છે મળી, રાગનું પણ જ્ઞાનમાં પ્રતિબિંબ જ પડે છે. કાંઈ જ્ઞાન રાગરૂપ થતું નથી અને રાગ કાંઈ જ્ઞાનરૂપ થતું નથી અજ્ઞાનીને પણ. છતાં એ જ્ઞેયનિષ્ઠ હોવાથી, જ્ઞેયમાં નિષ્ઠા હોવાથી અથવા પરમાસ્વપણાની ભ્રાંતિ હોવાથી, જેમ દોરડામાં સાપની ભ્રાંતિ થઈ છે એમ પરમાસ્વપણાની ભ્રાંતિ થયેલી હોવાથી રાગ તે હું એવો એ મિથ્યા અનુભવ કરે છે, મિથ્યા આભાસ એને વર્તે છે એમ જ્ઞાની કહે છે. એને તો એ સાચું જ લાગે છે, રાગ તે હું એમ એને તો બરાબર લાગે છે. પણ ચોખ્ખો રાગ મને થયો ને કહે છે કે તને જ્ઞાન થાય છે, તું આત્મા છો ને તને જ્ઞાન થાય છે ને તને જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે. તને જ્ઞાન થાય છે એટલું જ નહીં, આચાર્ય મહારાજ તો એમ કહે છે કે તને તારા જ્ઞાન રીસામાં જેટલી સ્વચ્છતા છે, વર્તી રહી છે, તેમાં તને ભગવાન આત્મા જણાય છે. પણ વિકલ્પને વશ થયો હોવાથી તને તે એકલો વિકલ્પરૂપ રાગ જ નજરમાં આવે છે અને ભગવાન આત્મા જણાતો હોવા છતાં જણાતો નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તદ્દન એ જ ક્ષણે નીકળી જાય. જ્ઞાન થાય ત્યારે ભય છોડવા માટે કોઈ બીજી પ્રક્રિયા ન કરવી પડે. પણ એને ભાસવો જોઈએ ને, એને ભાષણ થવું જોઈએ. શું છે એને જે શ્રી ગુરુ કહે છે એવું ભાષણ થવું જોઈએ. વળી જીવ બુદ્ધિ વાળો ચતુર છે, ત્યારે મનુષ્ય પર્યાયમાં જીવ બુદ્ધિ વાળો ને ચતુર છે કે બાલદાન છે, હા કોઈ સ્વીકારવા તૈયાર નથી. મતલબની વાતને એવી સમજે છે ને એમ માને છે કે મારા જેવું કોઈ સમજતું નથી, ફલાણાની આમ ભૂલ થાય છે ને ફલાણાની આમ ભૂલ થાય છે, હું બરાબર સમજું છું એમ એને છે. કે છે કે ભાઈ તમે કેમ ભાષામાં, કે સ્વરૂપ ક્યારે પ્રતિભાસે અને ક્યારે ન પ્રતિભાસે એ વિષય 25મા વર્ષમાં એમને 331માં ભૂલમાં સમજી દીધેલો છે. જીવને જે સંસારની ઉદયનો પ્રસંગ છે એમાં એને ભ્રાંતિગતપણે કેટલાક પ્રસંગો સુખરૂપ પાસે છે. શું કહે છે? ખ ખરેખર ત્યાં એને સુખનો અનુભવ નથી. કોણ કહે છે? જ્ઞાની પરમાત્મા કહે છે કે ખરેખર તેને સુખનો અનુભવ નથી, એને ત્યારે પણ દુઃખનો અનુભવ છે એમ એ જોવે છે. પણ એને ખરેખર સુખ લાગે છે. આપણે મુમુક્ષુ હતા, શેરડી બહુ ભાવે, એમાં શિયાળામાં સારી મજાની સરખી લઠ જેવો હાથો આવ્યો હોય શેરડીનો, તો એ હાથે છાલ ઉતારી ગંડેરી કરી કરીને ખાય અડધી કલાક કલાક બેઠા બેઠા સવારના પહોરમાં. એમ કે જો આ શેરડી કેવી ગળી લાગે છે, તમે કહો છો કે આ શેરડી ખાવામાં સુખ નથી પણ દુઃખ છે, પણ આ ખાતા સુખ લાગે છે એને કેમ ના પાડવી? ભાઈ તમારે ચર્ચા ચાલી એ બરાબર, શેરડી ખાતા ખાતા જ એને આ વાત કરી. ખાવાના શોખીન હતા, વિભિન્ન પ્રકારનું ખાદ્ય પદાર્થના શોખીન હતા, ખાવામાં વેરાયટી બીજું ત્રીજું હોય તો જાણે ભગવાન ભગવાન. કે આ શેરડી કેવી મજાની સરસ છે, આજે આ વિચાર ગંડેરી કરી કરીને ખાઈએ છીએ ને, ખાઈએ છીએ ને તમે કહો છો દુઃખ થાય છે પણ અમને સુખનો અનુભવ થાય એનું શું? કીધું ભાઈ આ મૂળા ભાજીનો વેપાર નથી, કે ભલે 5-10 તોલા નમતું જાય કાંઈ વાંધો નહીં, છાબડું બે જાય તો વાંધો નહીં, આ પાકાંજળિયાની ભાજી આપી તમને 50 ગ્રામ વધારે, આ તો હીરાનો વેપાર છે. ભાજી જોખાય એમ હીરા જોખાય નહીં. તાત્વિક રીતે સુખ દુઃખનું સ્વરૂપ સમજવાની વાત છે. તમારા સ્થૂળ જ્ઞાનમાં ભ્રાંતિગત જ્ઞાનમાં સુખ સુખ દેખાય છે, એને સુખપણે તમે થાપો છો, એ પલાખા અને એ ગણિત અહીંયા કામ આવે એવું નથી. અહીંયા કોઈ અલૌકિક ગણતરીનો વિષય છે, અલૌકિક જ્ઞાનનો વિષય છે. આ લૌકિક જ્ઞાન એને કારણે અહીંયા ફાસતું નથી સ્વરૂપ એમ કહેવું છે. મુદ્દો તો આપણે એ ઉઠ્યો છે કે શ્રી ગુરુ આત્મ સ્વરૂપ બતાવે છે છતાં એ સાપ નથી ને દોરડું છે એમ કહે છે. ભલે કોઈ કહેનાર કે ભય થયેલા જીવને કોઈ એમ કહે કે ભાઈ ત્યાં દોરડું પડ્યું છે, તમે ખોટા ભડક્યા છો અને ખોટા બીના છો, ત્યાં સાપ નથી. કુદરતી એવું હોય કે દોરડાને એક બાજુ ગાંઠ મારી હોય ને બીજી બાજુ ઘસાઈને પાતળું થયું હોય, ભયમાં ને ભયમાં જોવા જાય હજી ઓલાને વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય કે આ સાપ છે કે દોરડું. લાગે છે સાપ, એક બાજુ મોઢું છે ને એક બાજુ પૂંછડું છે, આ ખોટું કે છે. ઠીક જાય એનો ભય જાય, પછી એને તમે હાથ વારે એમ કહો કે ભાઈ અહીંયા કાંઈ નથી તમે જાઓ, તો કે ના ભાઈ મારે કાંઈ ઝેરનું પારખું કરવું નથી. હે ભય નો જાય એનો. એમ આ જીવને વિશ્વાસ ને પ્રતીતિ આવવી જોઈએ ને, શ્રી ગુરુના વચન ઉપર પ્રતીતિ આવવી જોઈએ. ઘણા પ્રકારે કહ્યું છે, એક પ્રકારે નથી કહ્યું પણ ઘણા પ્રકારે કહ્યું છે કે ભાઈ પોપટને જેમ ઉડવાની શક્તિ છે ને ભૂંગળી મૂકી દે તો કાંઈ હેઠે પડીને મરવાનો નથી, લટકી જાય છે ને, ચિંતા પોપટને પકડે છે, ભૂંગળીમાં પકડે છે, ત્યારે શું ભૂલે છે કે એની સ્વાધીન ઉડવાની શક્તિને ભૂલે છે. એમ આ જીવ કોઈના વિના પણ જીવી શકે છે, અત્યારે પણ પરિપૂર્ણ છે અને પોતાના અનાદિ અનંત શાશ્વત જીવન માટે કોઈની આવશ્યકતાને આધારની જરૂર એને નથી, એ ભૂલો છે. એને વિશ્વાસ આવતો નથી જ્ઞાનીના વચન ઉપર. એને એમ થાય કે ભલે તો ગુરુદેવ પૈસાને ધૂળ કે છે ને, અમે ક્યાં કહીએ છીએ એમ કહેતા ભાઈ મોક્ષ લોભી પ્રકૃતિના હતા. પણ આ ગુરુદેવ પૈસાને ધૂળ કે છે, તમે ક્યાં સુધી આ મમત માટી બધી મમતા કરશો? તો કે પણ એ તો ગુરુદેવ કે છે ને, હું કયો છો તમે? આ ગુરુદેવ કે છે એટલે કાંઈ નહીં, તમારે મને ના શું વાત છે? તો એને વિશ્વાસ નથી આવતો. એનો અર્થ શું છે કે એને એના વિના ન ચાલે એવું જે કહે છે એનો એને વિશ્વાસ આવતો નથી. અને ત્યાં સુધી એને સુખ સ્વરૂપ ભાસે છે એવા જે સંસારી પ્રસંગો જેમાં એને ખરેખર સુખનો અનુભવ છે એવા ભ્રાંતિગત એના સુખના પ્રસંગો અને તે બધા પ્રકારો, વિભિન્ન પ્રકારના સુખના પ્રકારો, એમાં જે તે પ્રસંગે જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે, એમની શૈલી છે, મીઠાશ વર્તે છે કે વાહ આ મને લાભ થયો, આ મને સુખ થયું, આ મને અનુકૂળતા થઈ, બસ આમ જ જોઈએ, આ જ પ્રકાર જોઈએ બહારમાં, ત્યાં સુધી જીવને પોતાનું કરવું ભાસવું અસંભવિત છે. આમ બધું છે. હવે જો એ ખરેખરો સ્વરૂપની પ્રાપ્તિ માટેનો જિજ્ઞાસુ હોય તો જ્યાં જ્યાં એને સુખ ભાસે ત્યાં એ આ વિષયનો વિચાર કર્યા વિના રહે નહીં. વિચારની ભૂમિકામાં આ પ્રેક્ટિસ કરવી પડે છે. પ્રેક્ટિસ કરે છે, કરવી પડે છે. એટલે જે જીવને ઊંચે આવવું છે એને આ પ્રેક્ટિસ થાય છે કે અરે જ્યાં સુખ નથી ત્યાં સુખનો અનુભવ કેમ? આ વિષય ઉપર એની જાગૃતિ આવે છે. આની મીઠાશ છે, એ મીઠાશની અંદર દુઃખ ભરેલું છે. જે મીઠી છરી કહેવામાં આવે છે એવી આ મીઠી છરી છે. જે સુખ વર્તે છે એ મીઠી છરી છે. ખરેખર એનો ત્યાં ગુણ કપાય છે, એનો સુખ ગુણ ત્યાં છેદાય છે, પણ એને ક્ષણિક મીઠાશ આ દે તે જ કાળમાં ગુણ કપાઈ ગયો એનો ખ્યાલ આવતો નથી. કહે છે કે એને જીવનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ ભાસનું તો અસંભવિત છે, પરંતુ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. બે વાત લખી, એકના બદલે કે એને આત્માનું સ્વરૂપ તો ભાસનું સંભવિત નથી, પણ જે જે સંગે જે બાહ્ય સંયોગે જેના ઉપર સ્વરૂપ ભાસવાનો આરોપ આવી શકે એવો જે સત્સમાગમ, એનું પણ જેવું છે એવું સ્વરૂપ, તથારૂપણે એટલે એનું જેવું છે એવું સ્વરૂપ એને પોતાને ભાસવું અસંભવિત છે. એને સત્સંગનું મહાત્મા આવે નહીં, એને એની કિંમત આવે નહીં. અનુકૂળતા હોય તો જાવું, આપણે કામ આવી જાય તો શું કરીએ? છેલ્લો નંબર આપીને બેઠા હોય, હવે એમ કે અમને કેમ ભાસતું નથી? ભાઈ તને ભાસવાનો કોઈ સવાલ રહેતો નથી. જે સત્સમાગમના યોગે તને સ્વરૂપ ભાસવાનું કાંઈ અવકાશ છે એની પણ તને કિંમત નહીં આવે. આત્માનું સ્વરૂપ ભાષીમાન થશે એ તો પ્રશ્ન જ રહેતો નથી. તને અંતરમાં ઉપાદાન નહીં ભાષે ને બહારમાં નિમિત્તે નહીં ભાષે, બેમાંથી એકની કિંમત તને આવશે નહીં. એમ કીધું છે એ અસંભવિત છે. એટલે જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય, સંસારમાં જેનું સ્થાન નથી એવું જે સત્સંગને સત્સ્વરૂપ, એના પ્રત્યે એને ઘણી કિંમત, પૂરી કિંમત, અપૂર્વ કિંમત ન આવે ત્યાં સુધી ખચિત કરીને ચોક્કસપણે અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે ત્યારે એને એની વિચારની ભૂમિકામાં આ વાલક તોડવાનો એને પુરુષાર્થ કરવો જોઈએ. આ પહેલો પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે. આવા ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને જેમાં કોઈ અપેક્ષા લગાડીને ઊંધું ચત્તું કરવાની જરૂર નથી. ત્રણેય કાળે સિદ્ધાંત રૂપ છે, અવિસંવાદ રૂપ છે. એટલે ત્રણેય કાળના અફર સિદ્ધાંત રૂપ જાણીને એટલે જે કોઈ જીવને સંસારથી છૂટવાની શરૂઆત થાય છે અને આ પ્રકારે થાય છે ત્રણેય કાળને વિશે અનંતા ભૂતકાળમાં થયા અનંતા ભવિષ્યમાં થશે બધાની આ સ્થિતિ. અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે. અમારે કાંઈ સ્પૃહા છે ને કાંઈ કારણસર લખી છે એમ છે નહીં. કોઈ પણ જાતની કોઈના પ્રત્યેની ઈચ્છા નથી ને લખી છે. આમ છે કેમ ભાસતું નથી, શ્રી ગુરુ કહે છે કે અહીંયા વાલક વર્તે છે, મીઠાશ આવે છે, સુખ થાય છે. જ્યાં ભ્રાંતિ થાય છે ને દુઃખ થાય છે ત્યાં એને ભ્રાંતિમાં જ એને દુઃખમાં જ સુખ લાગે છે અને તેમાં એની મીઠાશ છે. પછી સુખ લાગે છે એટલું નહીં, એ સુખ મીઠું લાગે છે બસ. એ તો હીરની દોરી તેલનું ટીપું, હીરની દોરીમાં ગાંઠ વાળી અને તેલનું ટીપું પીડ્યું, શિકાશ પડી, એની મીઠાશ છે ને એ એની શિકાશ છે. એ ગાંઠ જલ્દી ખુલે નહીં, એ પરિસ્થિતિ આવે છે. એટલે એને આ સ્વરૂપ ભાસતું નથી. વિતરાગ સ્વરૂપી જે આત્મા પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ વિતરાગતાનું બિંબ છે, એને કોઈ રીતે હું છું એમ એને એ ભાસનું સંભવિત નથી. ક્યાંય સંભવિત નથી, એવો પ્રકાર જ આવતો નથી. અહીંયા ગુરુદેવ શ્રી પોતાની ભાષામાં એ જ વાતને એમ કહે છે કે રાગના વિકલ્પને વશ થયો છું. મીઠાશ વર્તે છે એટલે એને તું વશ થયો છું. તેથી તેની નજરમાં એકાકારપણે રાગ જ એની નજરમાં આવે છે. તેની નજરમાં ભગવાન આત્મા જણાવા છતાં જણાતો નથી. આ પરિસ્થિતિ છે. એકલો રાગ જ નજરમાં એકાકારપણે આવે છે અને ભગવાન આત્મા જણાતો હોવા છતાં જણાતો નથી. કેમ કે જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્ઞાનનું જણાવવું તો છે જ. જ્ઞાન ક્યારે સફર પ્રકાશકપણું છોડતું નથી. એટલે જ્ઞાનમાં જ્ઞાનનું જણાવવું તો થાય જ છે, પણ એકાકારપણે જ્ઞેયાશ્રિત પરિણમન હોવાથી જણાવવા છતાં જ્ઞાન જણાતું નથી. ત્યાંથી નિવૃત્ત થઈને પરગ્નિથી વ્યાવૃત થઈને અને પરગ્નિથી ઉપયોગને નિવૃત્ત કરીને જ્ઞાનનું જાણવું થાય છે એના અવલોકનમાં આવે ત્યાં એના પરિણમનની દિશા બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થઈ જાય છે. અંતર્મુખ થવું એમાં વિચાર કરવો એમ નથી, અંતર્મુખ કેમ થવું, અંતર્મુખ આમ થવું, સ્વસન્મુખ આમ થવું, અંતર્મુખ આમ કેમ થવું, એ વિચારનો સવાલ નથી. વિચાર છે એ તો એક વસ્તુના સ્વરૂપ સંબંધીનો ઉહાપોહ છે. વિચાર છે શું છે, કેમ છે અને કેમ નથી એને વિચારમાં લેવું એ એક વસ્તુના સ્વરૂપ વિશે એક ઉહાપોહ છે. અહીંયા એમ કીધું કે તને જ્ઞાન સ્વરૂપ તું છો, રાગાદી સ્વરૂપ તું નથી. રાગમાં હું પણ અનુભવ તારો મીઠા અનુભવ છે, તું માત્ર જ્ઞાન સ્વરૂપ છો એમ જે કહ્યું તો હવે તારે એ વાતને પ્રથમ સ્વીકારીને, બુદ્ધિથી સ્વીકારીને, હવે એમ છે કે નહીં એના અવલોકનમાં જવું જોઈએ. એ વાત બુદ્ધિથી સ્વીકારવી જોઈએ કે રાગ છે એ એકનો એક રહેતો નથી. ભલે રાગ ચાલુ ને ચાલુ રહેતો હોય, પણ રાગ છે તેનો તે રાગ રહેતો નથી. જેમ કે એક લાડુઓ મીઠાઈ ખાવાનો રાગ થયો, એક ને બે જ્યાં ભૂખ હતી જેવી પૂર્તિ થઈ, એટલે કે હોજરીના પરમાણુઓની ઉષ્ણતા શાંત થઈ, ત્યાં અહીંયા એનો રાગ ફરે છે. હવે નહીં, અરે ભાઈ તમને તો બહુ ભાવે છે ડાબો ને બીજા બે ચાર, હે ભાઈ સાહેબ હવે નહીં. પણ હવે એમાં શું વાંધો, તો કે ભાવે છે પણ પેટ ના પાડે છે. શું કે, અરે ભલે ને પેટ ના પાડે, તમે તમારે ખાવ ને. હવે વોમિટ થઈ જશે એમ કે શું છેલ્લી અદ શું આવે છે એની, કે હવે જો એક બટકું નાખી તો આ ખાધનું બહાર આવી જશે, અંદરથી ફેંકાઈ જશે બહાર. એને ભૂખ તો રહેતી નથી પણ રાગે રહેતો નથી. તો એ રાગ એનું સ્વરૂપ નથી. ભલે એને ગમે તેટલી એકત્વની મીઠાશથી એને વેડ્યો તે કાળે, તો પણ એનું સ્વરૂપ નથી, નક્કી થાય છે. જ્યારે જ્ઞાનનો પ્રવાહ, જ્ઞાન જાણવા રૂપે જ્ઞાનનો જે પ્રવાહ, જાણવું 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 એવો જે જ્ઞાનનો પ્રવાહ, એ અવિરતપણે તૂટ્યા વિના, ક્યાંય પણ તૂટકપણું થયા વિના સળંગપણે ચાલુ રહે છે. બુદ્ધિથી આ સમજી શકાય એવો વિષય છે. હવે એને એટલું જ અવલોકન કરવાનું રહે છે, વિચારનો ઓવાપો બંધ કરીને સ્વસન્મુખ થવું છે ને, તો સ્વસન્મુખ થવું એ એક દ્રષ્ટિએ તો પડખું ફેરવવા જેટલું સુગમ છે. જેમ કોઈ માણસ જગતો સૂતો હોય ને પડખું હળવી દઈને ફેરવે, એમાં કોઈ પરિશ્રમ નથી લાગતો. સહેજપણે પડખું ફેરવે છે એમ જ્ઞાનના અવલોકનમાં આવે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે એમ જ્યારે આચાર્ય ભગવાન કહે છે, ત્યારે જણાય છે કે નહીં એટલું તો જોવે. એને એમ નથી કહ્યું કે નથી જણાતો ને તું જાણ, એમ નથી કહ્યું. તો એમ થાય નથી જણાતો એ કેવી રીતે જાણવો. આ તો એમ કહે છે કે તને જણાય છે, છતાં તારું લક્ષ્ય ને તારું ધ્યાન બીજે છે એટલે તને જણાતો નથી, બાકી તો જણાય જ છે તને. તેથી માત્ર અવલોકનમાં કે જેની અવલોકના કરતા પરમેશ્વર પદ હાથ લાગે છે. સીધું અનંત જ્ઞાનની ખાણમાં પત્તો લાગે છે કે આ જ્ઞાન સ્વરૂપ છે એમની, અનંત જ્ઞાન ભરેલું છે આમાં. જે પ્રથમ ભાષ્યમાન થાય છે એમાં એ સિદ્ધિ આખી ખાણમાં પત્તો લાગે છે. ભલે એનું સેમ્પલ છે અવસ્થામાં, દાટેલા ચરુનો કાંઠો દેખાણો છે કે ચરુ દેખાણો છે. કહેનારે કહ્યું કે ભાઈ બહુ ઊંડે નથી જવાનું, એક અડધો હાથ 6 ઇંચ ખોદીશ ત્યાં તને ચરુ હાથમાં આવશે. હવે પહેલું 6 ઇંચ ખોદે ત્યારે એક ઠેકાણે એને પોદાળી કે ત્રિકમનો ઘા કરે, કે આખો ચરુ દેખાય એવડો તો કાંઈ ઘા કરે નહીં, ત્યારે એને કાંઠો દેખાય. કોઈ પૂછે કે તમને શું દેખાણું, તો કે ચરુ દેખાણો છે. ચરુ દેખાણો કે કાંઠો દેખાણો, હજી તો કે કાંઠામાં આખો ચરુ દેખાણો છે. શું દેખાણું છે, આમ છે. ત્યાં કોઈ વેદિયા વેડા નથી કરતો કે નહીં નહીં હું કેમ માનું, મને તો હજી કાંઠો દેખાણો છે, હજી ક્યાં આખો સ્વરૂપ દેખાણો છે. પકડ કરે હું તો અંશ ને જાણું છું, પણ તને અંશ ની ખબર નથી ને અંશી ની એ ખબર નથી. કહે છે કે જ્ઞાન જ્ઞાન ને જાણે છે એમ જ્યાં જ્ઞાન ને જાણવા રૂપ અવલોકન માં આવે છે ત્યારે તેને સ્વર સંવેદન થવાનું, વેદન થી પ્રસિદ્ધ હોવાનું, આત્મા વેદન થી પ્રસિદ્ધ હોવાનું એને પ્રથમ પ્રતિભાસ આવે છે અને ત્યારે એનું જ્ઞાન બળ છે એ જાગૃત થાય છે. પહેલું વહેલું જ્ઞાન બળ ત્યાંથી પ્રગટે છે કે અરે આત્મા વેદનનો પિંડ છે, અનંત જ્ઞાનને અનંત સ્વસંવેદન સ્વભાવ આત્માના સ્વરૂપમાં ઠાસીને ભર્યો છે. આવડો મોટો જ્ઞાનનો દરિયો હોવા છતાં હું મોઢું ફેરવીને બહાર તપાસ કરતો હતો કે મને ક્યાંયથી જ્ઞાન વૃદ્ધિ થાય, પર્યટન કરું તો જ્ઞાન વૃદ્ધિ થાય, દેશ દેશાવર જોઉં તો જ્ઞાન વૃદ્ધિ થાય, અનેક વારના અનેક પ્રકારના પદાર્થોનો અભ્યાસ કરું તો જ્ઞાન વૃદ્ધિ થાય, ચોપડિયું વાંચું તો જ્ઞાન વૃદ્ધિ થાય અને ભાષણો સાંભળું તો જ્ઞાન વૃદ્ધિ થાય. એ બધું જ્ઞાનના દરિયાથી વિમુખ થઈને અનંત પ્રકારે પ્રયત્ન કર્યો પણ તેથી કાંઈ જ્ઞાન વિધું નહીં. અજ્ઞાની અનાદિથી બહુ બહુ તો શું કરે છે જીવ કે ધર્મના ક્ષેત્રમાં દાખલ થાય છે, જે તે સંપ્રદાયમાં એનો જન્મ થાય છે, પૂર્વના એના શુભ ભાવો અનુસાર તે તે સંપ્રદાયની એને મમત્વની લાગણી થાય છે. મહાવીરમાંથી સ્થાનક વાસીના ગુરુદેવ બહેન થયું ત્યાં કંઈક એવી ચર્ચા થઈ છે કે જેથી સ્થાનકવાસી સંપ્રદાયમાં બની ગયો. ઠીક, વસ્ત્ર સહિત સાધુપણું અથવા વસ્ત્ર સહિત પુણામાં પણ એવું સાધુ ઉત્કૃષ્ટ સાધકપણું માન્ય રાખવાનું કાંઈક સ્વીકારાઈ ગયું છે તો અહીંયા એ વસ્ત્ર સહિત સાધુ એ સંપ્રદાયમાં જન્મ થયો. હવે જન્મ થયા પછી 7-8 વર્ષ સુધી તો કોઈ પ્રયોજનનો વિષય આ ધર્મની બાબતમાં સમજાય નહીં. ભલે સંઘની પંચેન્દ્રી હોય તો 8 વર્ષ સુધી તો ધાર્મિક પ્રયોજનને સમજે એટલું સૂક્ષ્મ જ્ઞાનનું પરિણમન હોય નહીં. સમ્યક દર્શન હોય તો બીજી વાત છે, તો માતાના ગર્ભમાં ભેદ જ્ઞાન ચાલુ રહે છે, એને તો એ પ્રશ્ન રહેતો નથી. ત્યાંથી સમ્યક દર્શન લઈને સાધક જીવ આવે છે, મનુષ્ય દેહમાંથી મનુષ્ય થાય છે ને, એને તો કોઈ પ્રશ્ન નથી. એને 8 વર્ષનો પ્રતિબંધ છે નહીં. આ તો મિથ્યા દ્રષ્ટિમાં હોય ત્યારે વાત. પછી તો જે તે સંપ્રદાયમાં હોય ત્યાં જવાબ થાય, એને સંસ્કાર પણ એ રેડાય કે જો આ ભગવાન છે આના દર્શન કર. પછી વૈષ્ણવ હોય તો એના મંદિરમાં જાય, જો આપણા ભગવાન છે એને નમસ્કાર કરો, આ આપણા ગુરુ છે, જે તે ગુરુ હોય સંપ્રદાયના એની પાસે જાય, આ આપણા ગુરુ છે એને વંદન નમસ્કાર કરો. એમાં એને કેમ શંકા પડે કે આ ગુરુ હશે કે નહીં, આ દેવ હશે કે નહીં, કેમ કે જે ભાવ એ જે ભાવ લઈને જ આવ્યો છે એ જ ભાવની વધારે પુષ્ટિ થાય એવો ઉદય આવે છે. જે ભાવે એને કર્મ બાંધ્યું છે એ જ ભાવની પુષ્ટિ થાય એવો સામે ઉદય આવે છે. એને શંકા કેવી રીતે પડે? પોતાના ભૂતકાળને સૌ વિચારે તો સમજી શકાય એવું કે શંકા પડતી નથી. એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જરા મુશ્કેલ પડે છે કે આ ઠીક કહે છે કે નહીં, આ સાત કેમ કે એ તો એમ જ જાણે છે કે મારા કરતા વધારે આની અંદર આગળ છે, ગુરુ છે તો મારા કરતા આગળ છે, એની વાતમાં કેમ શંકા કરાય? જે તે સંપ્રદાયના શાસ્ત્રો છે મારા કરતા ઘણા વિશાળ બુદ્ધિવાળાઓ એ લખેલા છે, મારું શું ગજું? એટલે અનુસરતો થઈ જાય છે. એની પહેલેથી જ લઘુતા ગ્રંથિ ઇન્ફિરિયરિટીમાં અનુસરતા થઈ જાય છે. કોઈ એવા અસાધારણ વિચારથી જે બહાર નીકળી શકે છે, સાધારણ વિચારથી તો બહાર નીકળી શકાતું નથી એવો વિષય છે. ત્યારે એ ધર્મના ક્ષેત્રમાં જઈને બહુ બહુ શું કરે છે કે દયાદાન આદિના રાગને કરે છે. જ્યાં જે પ્રકારની શુભાવની બાહ્ય ક્રિયાકાંડ હોય એ ક્રિયાકાંડમાં એ સામેલ થાય છે અને એવા શુભ રાગને અનુસરે છે. ત્યારે તે એમ માને છે કે મને ધર્મ થાય છે, હું ધર્મ કરું છું, મારા આત્માના કલ્યાણની કાંઈક પ્રવૃત્તિ કરું છું. એ વખતે મિથ્યાત્મને જ દ્રઢ કરે છે આ પરિસ્થિતિ છે. કહે છે કે અજ્ઞાની અનાદિથી દયાદાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે તો પણ તેને જણાતો નથી. આ તો એક પડખું રજૂ કર્યું છે કે એને ખરેખર ત્યાં જ્ઞાનમાં જ્ઞાન વેદન વર્તતું હોવાથી અને જ્ઞાનમાં જ્ઞાન વેદન ક્યારે છૂટી શકવું અશક્ય હોવા છતાં, છૂટી શકતું જ શકવું અશક્ય છે એમ હોવા છતાં એ વિકલ્પને તાબે થઈને દયાદાન આદિ રાગના વિકલ્પને જ એને ધર્મનું સ્વરૂપ સ્વીકારીને એ વર્તમાન દશામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે. કેમ અનુભવાય છે? કે અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવાય છે. ક્યારે કોઈ પણ પદાર્થ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે નહીં. વિજ્ઞાનનો એ સિદ્ધાંત છે કે ક્યારે કોઈ પણ પદાર્થ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે નહીં, અને જો પદાર્થ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે તો એ પદાર્થનો નાશ થાય, પદાર્થ શૂન્ય થાય. પણ ક્યારે પણ કોઈ પણ પદાર્થનો સર્વનાશ થાય એવું તો કદી બનતું નથી. રૂપાંતર અવશ્ય થાય છે પણ સર્વનાશ થાય એવું કદી બનતું નથી. તો અહીંયા કહે છે કે ભગવાન આત્મા તો અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ કરવો એ એનું સ્વરૂપ છે. બહારમાં પણ શું કહે છે કે મને ઠંડીનો અનુભવ થયો, આ શિયાળો આવ્યો ત્યારે શું કહેશે? મને ઠંડીનો અનુભવ થયો. ઉનાળો આવતા એમ કહેશે કે મને ગરમીનો અનુભવ થયો. હવે ઠંડી અને ગરમી તો અનુભવની વિશિષ્ટતા છે, અનુભવ એમાં સામાન્ય છે. જો સામાન્ય વિશેષના વિભાગથી વિચારવામાં આવે તો ઠંડાપણું ગરમપણું એ તો અનુભવની વિશિષ્ટતા છે, પણ એ તમામ પ્રકારના અનુભવમાં અનુભવ સામાન્ય છે. એ અનુભવ ક્યારે કોઈ જીવને અનુભવ વિહીન હોય, ક્યારે કોઈ જીવ અનુભવ વિહીન હોતો નથી, અનુભવ રહિત હોતો નથી, એનું કારણ એ છે કે પોતે અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિ નો જ પિંડ હોવાથી અનુભવ વિના નો ક્યારેય હોતો નથી. બસ અહિયાં ઉપદેશ એટલો છે કે તું વિશેષ ને ગૌણ કર અને સામાન્ય ને મુખ્ય કર. શાસ્ત્ર પરિભાષામાં એને એમ કહેવાય છે કે સામાન્ય નો આવિર્ભાવ કર અને વિશેષ નો શિરોભાવ કર. એ શાસ્ત્ર પરિભાષા છે. ચાલુ ભાષામાં કહીએ તો એ વિશિષ્ટતાઓને તું ગૌણ કર અને અનુભવ 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 જે સામાન્ય અનુભવ છે એને મુખ્ય કર, તો તને આખો આત્મા અનુભૂતિનો પિંડ છે એમ તને જાણવા મળશે. અને એમાં અનુભવ અનુભૂતિનો અનુભવ અનુભૂતિનો અનુભવ મૂળમાં તો અનુભૂતિનો અનુભવ છે એમ અનુભૂતિ સ્વરૂપ તને અનુભવ ગોચર થશે. એને જ અનુભવ આત્માનુભવ કહે છે, એને જ સ્વસન્મુખપણું કહે છે, એને જ અંતર્મુખપણું કહે છે, બીજું કાંઈ નથી. જ્ઞાન જ્ઞાનના અનુભવને અવલોકે ત્યારે અનુભવનો આવિર્ભાવ થાય. અનુભૂત ભાવનો અનુભૂતિરૂપ અનુભૂત ભાવનો આવિર્ભાવ થાય એટલે કે અનુભૂતિની તારતમ્યતા વધે ત્યારે એને સ્વસંવેદન અથવા અંતર્મુખપણું કહેવામાં આવે છે. આટલું છે ફરીને. જ્ઞાન જ્ઞાનના અનુભવમાં છે, જ્ઞાન જ્ઞાનના અનુભવમાં રહે છે, વર્તે છે, પ્રવાહ એનો ચાલુ છે, એના અવલોકનમાં આવે ત્યારે એને અંતર્મુખપણું થયું એમ કહેવામાં આવે છે. કેમ કે એ કાળે જે જ્ઞાનને જ્ઞાનનું વેદન છે એની તારતમ્યતા વધે છે. તારતમ્યતા વધે છે એટલે એ સ્પષ્ટપણે પ્રગટપણે પ્રત્યક્ષપણે એને વેદન ગોચર થાય છે. એવી જે અનુભૂતિની કળા છે, જે અંદરની કળ છે, એ પડખું ફેરવા જેટલી છે. એ 17-18 ગાથાનો વિષય છે. બહુ સહેલામાં સહેલો સુગમ ઉપાય જો આખા સમયસારમાં વર્ણ્યો હોય તો એક આ જગ્યાએ છે. 415 ગાથામાં 17-18 ગાથામાં અનુભવના વિષયને સહેલો અને સુગમ કરી નાખ્યો હોય તો અહીંયા કહેવાય છે કે ભાઈ આગળ આબા ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, જરાક પડખું ફરીને અવલોકન તો કર. તારા જ્ઞાનમાં ધીરજ ધૈર્ય લાવીને થોડો ધીરો થઈને જોતો ખરો કે તું તો અનુભૂતિનો પિંડ જ છો. સતત અનુભવ તને વર્તે છે અને અનુભવ ક્યારે તારો બંધ થતો નથી. અરે બંધ કરી શકાતો પણ નથી. ત્યાં પછી અનુભવ કરવો એ પ્રશ્ન આવતો નથી. કેમ કે અનુભવને બંધ કરી શકાતો નથી. એ અનેક વિવિધ પરપદાર્થોનો અનુભવ છે એને મુખ્ય કર્યો છે એટલી જ તને તકલીફ છે આ વિષયમાં. અને કોઈ જો આ વિષય જ તકલીફ હોય તો એટલી જ છે કે તે અનેકવિધ વિષયના અનુભવને મુખ્ય કર્યો છે, પણ અનુભવ સામાન્યને તે જોવાનો અવલોકન કરવાનો પણ પ્રયાસ કર્યો નથી, પ્રયત્ન કર્યો નથી, એ દિશાનો પ્રયત્ન કર્યો નથી. એવો જે સામાન્યના અનુભવને અવલોકવાનો પ્રયાસ તે અંતર્મુખની દિશાનો પ્રયાસ છે. એ અંતર્મુખની દિશાનો જો જીવ પ્રયાસ કરે તો સહજપણે સુગમપણે એને અનુભવ આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય છે કે જે તિરોભૂત થઈને અનુભવ ગોચર થઈ રહ્યો છે તે આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય છે. નવો થાય છે એમ વાત છે નહીં. તારતમ્યતા વધે છે. માણસ બેભાન થાય છે ત્યારે શું થાય છે? ઓપરેશન જોવા માટે હિંમત કરી હોય અને એમાં છરી લઈને જ્યાં કાપે અને અંદરથી લોહીનો ફુવારો ઉડે ત્યારે એક સેકન્ડમાં જોનારને ચક્કર આવીને પડી જાય છે. હવે એને ખબર નથી રહેતી શું થાય છે, ક્યારે ક્યારે એને આ વિષયનો અણગમો કેટલો હતો એ એને ખબર નથી હોતી. એટલે એ આ નહીં એમ એને થાય છે, આમ નહીં એમ થાય છે, એક સેકન્ડમાં આમ નહીં થાય છે ને મૂર્છા આવે છે. એને તિરોભૂત થયેલો ભાવ આવિર્ભૂત થાય છે, બીજું કાંઈ થતું નથી. આટલી જ વાર લાગે છે. કોઈ એમ કહે કે આવો આવિર્ભાવ થવામાં વાર લાગતી છે ને તિરોભૂતનો આવિર્ભૂત થતું એમાં કેટલી વાર લાગે, કે આટલી જ વાર લાગે. તિરોભૂત થયેલા ભાવને આવિર્ભૂત થતા જરાય વાર લાગતી નથી, કરવટ બદલવા જેટલી વાર લાગે છે. એક સેકન્ડની અંદર જેમ એને અંદરથી એકદમ તારતમ્યતા વધી જાય છે, દ્વેષ ભાવ છે આ નહીં એને દ્વેષ ભાવ છે, એ દ્વેષ વધી જાય છે, એકદમ તારતમ્યતા એની વધે છે. પડ્યો તો છે રાગમાં જ દ્વેષ પડેલો છે, જ્યારે શરીરનો જીવને રાગ છે ત્યારે એની અંદર દ્વેષ ગર્ભિતપણે રહેલો છે. એ તો એક સિક્કાની બે બાજુ છે, એ સીધો જ બહાર આવી જાય છે, બહાર આવી જાય છે એટલે સ્થૂળ થઈ જાય છે, ઉગ્ર થઈ જાય છે, તારતમ્ય વિશેષતા વાળો થાય છે. એવું જ વેદન છે, એકદમ અંદરમાં તિરોભૂત છે, એ જ્યાં એના અવલોકનમાં આવે છે ત્યારે એ વેદનની પ્રક્રિયામાં તારતમ્યતા વધીને એને સ્વસંવેદનનો પ્રસંગ આવીને ઊભો રહે છે, એને પ્રગટ આત્માનો અનુભવ કહેવામાં આવ્યો છે. અહીંયા તો એક પડખું લીધું છે કે કઈ રીતે એને જણાતો નથી, કે પોતે એને વશ વર્તે છે એટલે એને જણાતો નથી. 131 નંબર થયો, 132 છે પ્રવચન સારની ગાથા 80. પ્રવચન સારની ગાથા 80 ઉપરના પ્રવચનમાં ત્યાં બોલ છે. આ પ્રકારના સંકલિત સાહિત્યમાં એક લાભ મળે છે કે એક જ ગ્રંથમાં અનેક પરમાગમના મુખ્ય મુખ્ય વિષયોને આવરિત કરવામાં આવે છે. અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી, તેને જીતવાનો ઉપાય શું, તે ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. આ પ્રશ્ન છે કે અનાદિથી જે મોહની સેના છે, મોહને એકલો મોહને એક યોદ્ધો છે એમ ન લીધું, મોહની મોટી સેના છે એમ લીધું. સેના એટલા માટે લીધી છે કે જે પર્યાય છે મોહની એ એક પર્યાય વ્યતીત થાય છે, તરત જ બીજી આવે છે, તરત જ ત્રીજી આવે છે, એમ એટલી પરંપરા ચાલે છે કે એ પર્યાયની સંખ્યા જોવામાં આવે તો કેટલી થાય છે કે અનંત પર્યાયો મોહની ગઈ. અનાદિથી વર્તમાન સુધીની કોઈ સેનામાં આટલી સંખ્યા હોય નહીં. 1800 સૈન્ય હતું ને મહાભારતના વખતમાં, તે પણ મર્યાદિત સંખ્યા હતી, સંખ્યા જ જીવો હતા, મનુષ્યો હતા. જો કે આખા મધ્યલોકમાં મનુષ્યોની સંખ્યા જ સંખ્યા જ છે, દેવો અસંખ્ય છે, નારકી અસંખ્ય છે, તિર્યંશો અનંત છે, પણ મનુષ્યો તો સંખ્યાત છે, સંખ્યાત મનુષ્યો છે. દેવો અને નારકી અસંખ્ય છે, આ ચાર ગતિના જીવોની ગણતરી છે. તો અહીંયા એમ કહે છે કે જે મોહની પર્યાયો છે તે અનંત છે, એ પર્યાયોને જોઈને એને સેનાની ઉપમા આપી છે. વળી સેનાની સેના છે સમૂહવાચક નામ છે, જેમ કોળું સમૂહવાચક નામ છે, જેમ સંપ્રદાય સમૂહવાચક નામ છે, એમ સેના પણ સમૂહવાચક નામ છે. એને એ ઉપમા આપવાનું બીજું કારણ એ છે કે સેનાનું કામ શું કે હુમલો કરવાનો, લડાઈ કરવાનો, એમ આ મોહની સેના પણ જીવ ઉપર હુમલો કર્યા કરે છે. આ જીવ ઉપરનો હુમલો છે એ અનાદિની જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી અને તે જીતવાનો ઉપાય શું, પ્રશ્નનો પ્રકાર બે રીતે છે. પ્રશ્ન એક જ છે, કયા ઉપાયથી જીતવી, જીતવાનો ઉપાય શું અથવા કયો, અથવા કયા પ્રકાર કઈ રીતનો એ ઉપાય છે, એમ એક જ પ્રશ્ન છે. બે વચનથી અને પ્રશ્નને એક જ પ્રશ્નને ચોખ્ખો કર્યો છે બે વાક્યથી. તે ઉપાયને આચાર્ય મહારાજ અહીં બતાવે છે પ્રવચન સારની 80મી ગાથામાં. મોહની સેનાને જીતવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. ત્યાં તો એમ કહ્યું છે, આ પ્રકારે મેં મોહની સેનાને જીતી છે, આ પ્રકારે મેં મોહની સેનાને જીતી છે, એમ છેલ્લે એ વાત લખ્યું છે. જેણે ત્રણ કાળ ત્રણ લોકને એક સમય માત્રમાં જાણી લીધા છે એવા અરહંત દેવના દ્રવ્યને, ગુણને અને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. શું કહે છે કે ભગવાન સર્વજ્ઞ વિતરાગ અરહંત દેવ એમના દ્રવ્ય પણ કેવા છે, ગુણ પણ કેવા છે અને પર્યાય પણ કેવા છે તેને પ્રથમ પહેલામાં પહેલા ખરેખર જાણવા. જાણવા એટલું નથી લીધું, ખરેખર જાણવા. જો આ એની કથનની સૂક્ષ્મતા છે. શબ્દ સામાન્ય લાગે, જાણવા ને ખરેખર જાણવા, ઠીક છે ચાલો જાણવા, ખરેખર જાણવા એમ નથી. એ ખરેખર જાણવાની અંદર મર્મ રહેલો છે, એટલે એ વિષય ખોલે છે ગુરુદેવ. જાણવા શબ્દ તો લીધું છે અને શાસ્ત્ર વાંચી જાય છે એ જીવ પણ એમ વિચારે છે કે આપણે પણ અરિયંત દેવ કેવા હોય એવું જાણીએ છીએ, છતાં આપણને આપણો આત્મા કેમ જણાતો નથી. પ્રવચન સારની 80મી ગાથામાં તો એમ આવ્યું છે કે જે અરંતને દ્રવ્યગુણ પર્યાયપણે જાણે તે આત્માને જાણે, અને આપણે તો અરિયંતનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયપણે પણ જાણ્યું છે છતાં આત્માને જાણ્યો નથી. કાં તો ગાથા ખોટી છે ને કાં તો હું ખોટો છું, બેમાંથી બે હતા છે એમ તો નથી ને. એ વિચારવું જોઈએ કે ખરેખર હું કઈ ભૂલ કરું. આ ખરેખર જાણવા એમ શબ્દ પીડ્યો છે, ખલું શબ્દ હશે એમાં છે કે નહીં. પ્રવચન સારમાં મૂળ ગાથામાં શબ્દ છે કે નહીં. આત્માનમ મૂળો ખલુ યાતિ તસ્ય લયમ, ખલુ શબ્દ છે એનો મોહ લય ખરેખર બે જગ્યાએ લાગુ પડે છે. સંસ્કૃત તો એવી ભાષા છે, કયું વિશેષણ ક્યાં લગાડવું એ અર્થ કરનારને જોવાનું હોય છે. વિશેષણનો પ્રયોગ વિશેષની સાથે થાય એવો ત્યાં ભાષાકીય નિયમ નથી. સંસ્કૃત ભાષામાં ભાષાના નિયમો છે, એમાં એક ભાષાની ઉદારતા છે એમ કહો કે ભાષાનો એ નિયમ કહો છો એને ભૂલ ગણવામાં આવતી નથી. વિશેષણ ગમે ત્યાં મૂક્યું હોય, કયા વિશેષને લાગુ કરવું એ એના અર્થકારને જોવાનું રહે છે, અને તેથી એ ભાષાની અંદર અર્થ કરનારને જરા વિદવત્તા કેળવવી પડે છે. એવું વિશેષ ખલું શબ્દ એક જગ્યાએ છે, જે અનંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે, એ ખરું શબ્દ ત્યાં લીધો છે, ચોક્કસપણે નાશ પામે છે. યોહી નામ અરહંતમ દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વ પરિચ્છિન્નતિ સ્વ ખલુ આત્માનમ પરિચ્છિન્નતિ, ત્યાં શબ્દ લીધો છે. ઉભયોપી નિશ્ચય ને એનો અવિશેષાત્. અર્હતો અપી પાવ કાષ્ટાગત કાર્તસ્વરસ્યેવ પરિસ્પષ્ટમ આત્મ સ્વરૂપમ તતસ્તત પરિચ્છેદે સર્વાત્મ પરિચ્છેદઃ તત્ર અન્વયો દ્રવ્યમ અન્વય વિશેષણ ગુણમ અન્વય વ્યતિરેકઃ પર્યાય તત્ર ભગવતી અર્હતિ સર્વતો વિશુદ્ધેત્રી ભૂમિકામપી સ્વમનસા સમર્પિષ્યતિ. વિશેષ વર્ણન છે. ટીકામાં શરૂઆતમાં એ વાત ખરું આગળ લીધો છે. જેના જૈશનાચાર્યની પણ ટીકા છે. સમસ્ત રાગાદી ભાવે ભાવેચ્છા ભાવ ઈચ્છા ત્યાગેન સ્વસ્વરૂપે પ્રતપનમ વિજયમ તપઃ બહિરંગે પાંચ ને છ ગાથાનો વધારાની ગાથાઓ છે. ઓગણએંશી પછી માહિતી છે. પાંચ પછમાં બે ગાથાઓ વધારે છે. અથ ચત્તા પાવારંભ ઇત્યાદિ સૂત્રને યુક્ત શુદ્ધોપયોગ ભાવે મહાદિ વિનાશો ન ભવતી મહાદિ વિનાશ ન ભાવે અશુદ્ધાત્મ લાભો ન ભવતી તદર્થમ એવા આદાની ઉપાયમ સમાલોચયતિ યહ કરતા જાનાતિ કમ કે અરહંતમ કઈ કરતવા કે દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયતે સ પુરુષો અરહત પરિજ્ઞાનાત પશ્ચાદ આત્માનમ જાનાતિ તત આત્મ પરિજ્ઞાન નાના તસ્ય મોહ દર્શન મોહ લયમ વિનાશમ ક્ષયમ જાતિ ચિત્ત જેથા. કઈ ખરું અર્થ જ નથી. જે પાછું ખરું શબ્દ આવી ગયો છે કઈ ખરું અર્થ ત્યાં નથી ગયો. દેશના કઈ નથી પ્રવચન સાર ગુજરાતી નું બાઇન્ડિંગ છે ને અંદર હિન્દી ગ્રંથ છે. અહીંયા તો ગુરુદેવે ભાવ ખેંચ્યો છે ખરેખર માંથી. જે મુદ્દાનો વિષય ઉપસાવ્યો છે એ ખરેખર શબ્દ માંથી ઉપસાવ્યો છે. એટલે ધ્યાન ગયું કે એવા અરંત દેવને દ્રવ્યને ગુણને અને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા જાણવા એમની પણ ખરેખર જાણવા. એ ખરેખર એટલે શું? ખરેખર એટલે એમ કરીને વાતને ઉઠાવી દે ધ્યાન ખેંચ્યું છે કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષ્ય અરંતના દ્રવ્યગુણ પર્યાયને જાણવા. એ જરા મુદ્દાનો વિષય છે.